એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર એમ કે ઊંડાણપૂર્વક જોવાના છીએ જે લગભગ 7 દાયકા જૂનું છે, પણ વાંચતી વખતે એવું લાગે કે જાણે આજના જમાનાની જ વાત ન હોય.
ખરેખર વાત જ એવી છે. આપણે વિલિયમ એચ વ્હાઇટના ક્લાસિક પુસ્તક ધી ઓર્ગેનાઇઝેશન મેન વિશે વાત કરી રહ્યા છીએ. ગુજરાતીમાં કહીએ તો સંગઠન પુરુષ.
હા, અને ક્યારેક એને સંગઠન પુરુષ, સામાજિક નીતિશાસ્ત્ર અને વ્યક્તિગત સંઘર્ષ એવું લાંબું નામ પણ અપાય છે. બરાબર
બરાબર એ જ.
અને આજ મને સૌથી રસપ્રદ વાત લાગે છે કે ભાઈ 1956માં અમેરિકાના કોર્પોરેટ જગત વિશે લખાયું હોય અને એ આજે આપણા માટે, મતલબ ખાસ કરીને ભારતના આ બદલાતા સમયમાં, આટલું બધું લાગુ કેવી રીતે પડી શકે.
કારણ કે જુઓ, આ પુસ્તક જે મૂળભૂત તણાવની વાત કરે છે ને, વ્યક્તિની પોતાની ઓળખ, પોતાની વિચારવાની રીત,
હા,
અને બીજી બાજુ પેલું સમૂહ સાથે ભળી જવાનું દબાણ, બધા જેવું જ વિચારો, બધા જેવું જ કરો,
અચ્છા,
એ તણાવ આજે પણ છે. કદાચ પહેલા કરતા વધારે તીવ્રતાથી અનુભવીએ છીએ આપણે, આપણી ઓફિસોમાં, સમાજમાં, પેલી ઓનલાઈન દુનિયામાં, બધે જ.
સાચી વાત છે. મોટી કંપનીઓ, ટેકનોલોજીનું જોર, સમાજ શું કહે છે એનું દબાણ, આ બધા વચ્ચે પોતાની રીતે જીવવું, વિચારવું એ ખરેખર મોટો પડકાર છે.
બિલકુલ.
તો આટલા ઊંડા અવલોકનો કરનાર લેખક વિલિયમ એચ વ્હાઇટ, એમના વિશે થોડું જાણીએ, કોણ હતા એ?
હા, જરૂર. વિલિયમ એચ વ્હાઇટ, જેમનો સમયગાળો 1970 થી 1999 હતો, એક અમેરિકન લેખક હતા. મુખ્યત્વે શહેરી અભ્યાસ, સમાજશાસ્ત્ર અને પત્રકારત્વમાં એમનું નામ હતું અને લોકો એમને માણસોના વર્તન અને સમાજના પ્રવાહોના બહુ કુશળ નિરીક્ષક માનતા હતા. પણ રસપ્રદ વાત એ છે કે એ કોઈ પરંપરાગત સમાજશાસ્ત્રી નહોતા. એમની મુખ્ય પૃષ્ઠભૂમિ તો પત્રકારત્વની હતી.
ઓહ,
હા. અને લાંબો સમય એમણે પેલું જાણીતું ફોર્ચ્યુન મેગેઝિન છે ને, એના સંપાદક તરીકે કામ કર્યું હતું.
અચ્છા, એટલે એ જે કોર્પોરેટ જગતનું વિશ્લેષણ કરી રહ્યા હતા, એના એ પોતે એક અંદરના માણસ પણ હતા. આનાથી તો એમના અવલોકનોને એક અલગ જ ધાર મળતી હશે, નહીં?
ચોક્કસપણે. આ જ એમની ખાસિયત હતી. એ અંદરના પણ હતા અને બહારના ટીકાકાર પણ. ફોર્ચ્યુનમાં હોવાને કારણે એમને કોર્પોરેટ જગતની નાડ પારખવાની તક મળી. અંદર શું ચાલે છે, લોકો શું વિચારે છે, એ બધું સમજવા મળ્યું.
બરાબર.
પણ સાથે સાથે એમની પત્રકાર તરીકેની તાલીમ, પેલી વિશ્લેષણ કરવાની શક્તિ અને થોડી શંકા સાથે જોવાની વૃત્તિ, એના લીધે એ થોડું અંતર રાખીને ટીકાત્મક રીતે બધું જોઈ શકતા હતા. એમની પદ્ધતિ જ અનોખી હતી. સમાજશાસ્ત્રી જેવું નિરીક્ષણ, પત્રકાર જેવી ઊંડી તપાસ અને સાંસ્કૃતિક ટીકા, ત્રણેયનું મિશ્રણ. અને આનું સરસ ઉદાહરણ છે એમનો પેલો પાર્ક ફોરેસ્ટ ઇલિનોઇઝનો અભ્યાસ. એક આખું ઉપનગર એમણે જાણે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે મૂકી દીધું હતું. એની વાત આપણે આગળ કરીશું.
સમજાયું. તો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. ધી ઓર્ગેનાઇઝેશન મેન, આનો મુખ્ય સંદેશ શું છે? વ્હાઇટ ખરેખર કહેવા શું માંગતા હતા?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ છે કે 20મી સદીના મધ્યમાં અમેરિકન સમાજમાં એક બહુ મોટો વૈચારિક પલટો આવી રહ્યો હતો.
હા,
કદાચ ઉપરથી ને દેખાય એવો. વ્હાઇટની દલીલ એવી હતી કે અમેરિકાના જે પરંપરાગત મૂલ્યો હતા ને, વ્યક્તિગત સાહસ, આત્મનિર્ભરતા, મહેનત કરીને આગળ વધવું,
હા, પેલું પ્રોટેસ્ટન્ટ એથિક જેને કહે છે,
બરાબર, એ વિચારધારાની જગ્યાએ એક નવી જ વિચારધારા, એક નવી જ વેલ્યુ સિસ્ટમ આવી રહી હતી. અને વ્હાઇટે આ નવી સિસ્ટમને નામ આપ્યું સામાજિક નીતિશાસ્ત્ર, એટલે કે સોશિયલ એથિક.
સામાજિક નીતિશાસ્ત્ર, સોશિયલ એથિક, આ શબ્દ થોડો સમજાવો, એનો મતલબ શું?
વ્હાઇટના કહેવા મુજબ આ સામાજિક નીતિશાસ્ત્રએ એ માન્યતા પર ટકેલું છે કે વ્યક્તિ નહીં પણ સમૂહ, એ ધ ગ્રુપ, એ જ બધી સર્જનાત્મકતા, બધા મૂલ્યો, બધી પ્રગતિનો મુખ્ય સ્ત્રોત છે.
ઓકે, વ્યક્તિ નહીં સમૂહ.
હા,
એટલે આ નીતિશાસ્ત્ર વ્યક્તિગત સિદ્ધિઓ કે અલગ વિચારો કરતા જૂથ સાથે સુમેળ રાખવો, જૂથનો ભાગ બની રહેવું, જેને બિલોંગિંગનેસ કહેવાય, અને જૂથના નિયમો અને અપેક્ષાઓ પ્રમાણે ચાલવું, એને વધુ મહત્વ આપે છે.
અને
એનો ત્રીજો પાયો છે વિજ્ઞાન પર અતૂટ વિશ્વાસ. એવી શ્રદ્ધા કે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સમાજની દરેક સમસ્યા, દરેક ઝઘડો ઉકેલી શકાય છે, બધું જ મેનેજ થઈ શકે છે.
અને આ જ નવી નીતિશાસ્ત્રમાંથી જ પેલો સંગઠન પુરુષ, ધી ઓર્ગેનાઇઝેશન મેન, એનો ઉદય થયો.
બિલકુલ. આ સંગઠન પુરુષ એટલે વાઇટેરે વર્ણવેલો એ સમયનો નવો મધ્યમ વર્ગીય પ્રોફેશનલ, જે મોટી સંસ્થાઓમાં કામ કરે છે, કોર્પોરેશન હોય, સરકારી ખાતું હોય, યુનિવર્સિટી હોય, પણ એ ખાલી નોકરી નથી કરતો, એ પોતાના તન, મન અને આત્માથી સંસ્થા સાથે જોડાઈ જાય છે. એની ઓળખ જ સંસ્થા બની જાય છે. જાણે સંસ્થા વગર એનું કોઈ અસ્તિત્વ જ નથી.
અચ્છા, એનામાં સુરક્ષાની, સિક્યોરિટીની અને સમૂહ સાથે જોડાયેલા રહેવાની, બિલોંગિંગનેસની એક ઊંડી મનોવૈજ્ઞાનિક જરૂરિયાત હોય છે, અને સંસ્થા આ જરૂરિયાત પૂરી પાડીને એને પોતાની સાથે બાંધી રાખે છે.
તો વ્હાઇટના મતે આ જે બદલાવ આવી રહ્યો હતો એના પરિણામો કેવા હતા? સારા, ખરાબ? અને પુસ્તક લખવાનો એમનો હેતુ શું હતો? શું એ આખી સિસ્ટમ બદલવા માંગતા હતા?
ના, વ્હાઇટ આ બદલાવને ખૂબ ગંભીર અને નુકસાનકારક ગણાવતા હતા. એમનું કહેવું હતું કે આ સામાજિક નીતિશાસ્ત્રના ચક્કરમાં વ્યક્તિગતતા મરી રહી હતી. કન્ફોર્મિટી, એટલે કે બધા જેવું જ કરવું, એ એક ગુણ બની ગયો હતો. આના કારણે નવા વિચારો, સર્જનાત્મકતા અને ખાસ તો અસંમતિ, ડિસેન્ટ માટે કોઈ જગ્યા જ નહોતી રહી. અને આ બધાનું પરિણામ એક પ્રકારની વ્યાપક સરેરાશતા, મીડિયોક્રિટી. બધું ઠીકઠાક પણ કંઈ ઉત્કૃષ્ટ નહીં. એટલે પુસ્તકનો હેતુ આ સામાજિક રોગનું નિદાન કરવાનો હતો, લોકોને જગાડવાનો હતો. એક ચેતવણી હતી, એક હાકલ હતી કે ભાઈ, તમારી પોતાની ઓળખ, તમારી વિચારશક્તિને આ સંસ્થાના સર્વગ્રાહી દાવા સામે ટકાવી રાખો. એ ક્રાંતિની વાત નહોતા કરતા, પણ પ્રતિકારની વાત ચોક્કસ કરતા હતા.
રસપ્રદ. તો ચાલો હવે પુસ્તકના જે જુદા જુદા ભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ, જોઈએ કે વ્હાઇટ પોતાની વાત કેવી રીતે આગળ વધારે છે. સાત ભાગ છે ને પુસ્તકમાં?
હા, સાત ભાગ છે, અને દરેક ભાગ સંગઠન પુરુષના જીવનના અલગ અલગ પાસાને જુએ છે. એની વિચારધારા, એની તાલીમ, એની માનસિકતા, કામ કરવાની રીત, સમાજમાં એનું સ્થાન વગેરે.
તો પહેલો ભાગ છે સંગઠન પુરુષની વિચારધારા. અહીંથી શરૂ કરીએ. વ્હાઇટ અહીં શું કહે છે?
આ પહેલા ભાગમાં વ્હાઇટ પોતાની મુખ્ય થીસિસ મૂકે છે કે પેલી જૂની વ્યક્તિવાદી પ્રોટેસ્ટન્ટ એથિક હવે જઈ રહી છે, અને એની જગ્યાએ સમૂહવાદી સામાજિક નીતિશાસ્ત્ર આવી રહ્યું છે. અને એ સ્પષ્ટ કરે છે કે આ કોઈ ષડયંત્ર નથી, પણ આધુનિક સમાજ જે મોટી, સ્થિર, અમલદારશાહી સંસ્થાઓ પર ચાલે છે એનું આ સ્વાભાવિક પરિણામ છે.
અચ્છા.
અહીં એ સામાજિક નીતિશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો ગણાવે છે. પહેલું, સમૂહ વ્યક્તિ કરતાં મોટો અને સારો છે, એ જ સાચી ક્રિએટિવિટીનો સ્ત્રોત છે. આમાંથી જ પેલું ગ્રુપથિંક આવે, ખબર છે, જ્યાં બધા સહમત થવાના દબાણમાં સાચી વાત કહેતા ડરે.
હા, બરાબર.
બીજું, માણસની મૂળભૂત જરૂરિયાત છે સમૂહ સાથે જોડાઈ રહેવાની, બિલોંગિંગનેસ. અને ત્રીજું, વિજ્ઞાન અને ટેકનોલોજી વાપરીને આ જોડાણ આપણે સાધી શકીએ અને સમાજને એકદમ સંઘર્ષમુક્ત બનાવી શકીએ. અને વ્હાઇટ એ પણ નોંધે છે કે આ ફિલોસોફી દેખાવમાં બહુ સારી લાગે છે, જુલમી નથી લાગતી, ઉલટાની આરામદાયક અને આકર્ષક લાગે છે, કારણ કે એ વ્યક્તિગત સ્વતંત્રતાના જોખમના બદલામાં સુરક્ષા અને સ્વીકૃતિ આપે છે.
પણ આ વિચારધારા લોકોમાં આવતી ક્યાંથી હતી? બીજો ભાગ છે સંગઠન પુરુષની તાલીમ. શું એજ્યુકેશન સિસ્ટમનો આમાં રોલ હતો?
બિલકુલ. વ્હાઇટ બીજા ભાગમાં શિક્ષણ વ્યવસ્થા પર, ખાસ કરીને યુનિવર્સિટીઓ પર ફોકસ કરે છે, અને દલીલ કરે છે કે યુનિવર્સિટીઓ હવે આજ્ઞાકારી સંગઠન પુરુષો તૈયાર કરવાના મુખ્ય કારખાના બની ગઈ છે. હા, એ ટીકા કરે છે કે લિબરલ આર્ટ્સ, ફિલોસોફી, હિસ્ટ્રી જેવા વિષયો જે તમને સ્વતંત્ર અને ટીકાત્મક રીતે વિચારતા શીખવે એનું મહત્વ ઘટી રહ્યું છે, અને એની જગ્યાએ વ્યાવસાયિક, વોકેશનલ કોર્સ અને જીવન ગોઠવણ, એટલે કે સમાજ સાથે ફિટ કેમ થવું એ શીખવતા કોર્સ વધી રહ્યા છે.
એટલે ફોકસ બદલાઈ ગયો.
બરાબર. ભાર એ વાત પર નથી કે સ્ટુડન્ટ્સ કેવી રીતે વિચારવું તે શીખે, પણ એ વાત પર છે કે તેઓ કેવી રીતે બીજાઓ સાથે ભળી જવું, ટીમમાં કામ કરવું અને ગ્રુપના નિયમો માની લેવા તે શીખે. આના લીધે આદર્શ સ્ટુડન્ટ હવે કોઈ બ્રિલિયન્ટ પણ થોડો અલગ તરી આવતો વિચારક નથી, પણ એવો વ્યક્તિ છે જે સોશિયલી સ્માર્ટ છે, બધા સાથે હળીમળીને રહે છે અને કોર્પોરેટની સીડીમાં સરળતાથી ગોઠવાઈ જાય.
આ તો આજે પણ ઘણી જગ્યાએ સાચી લાગે છે, પણ ત્રીજો ભાગ સંગઠન પુરુષના ન્યુરોસિસ, આ તો બહુ વિવાદાસ્પદ રહ્યો હતો નહીં, ખાસ કરીને પેલા પર્સનાલિટી ટેસ્ટિંગ પરની ટીકાને કારણે.
હા, આ કદાચ પુસ્તકનો સૌથી ચર્ચાસ્પદ ભાગ છે. અહીં વાઇડ 1950ના દાયકામાં અમેરિકન કંપનીઓમાં ભરતી અને પ્રમોશન માટે જે પર્સનાલિટી ટેસ્ટ લેવાતા હતા એની પર આકરા પ્રહાર કરે છે. આ ટેસ્ટ એવો દાવો કરતા કે એ વ્યક્તિના લક્ષણો માપી શકે છે, જેમ કે એ કેટલો કન્ફોર્મિસ્ટ છે, કેટલો એક્સ્ટ્રોવર્ટ છે, કેટલો લોયલ છે વગેરે. વાઇટ આ ટેસ્ટને સામાજિક નીતિશાસ્ત્ર ને સંસ્થામાં લાગુ પાડવાનું એક મુખ્ય ઓજાર ગણાવે છે.
અચ્છા.
એમની દલીલ છે કે આ ટેસ્ટ ખાલી વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ અને ઘણીવાર હાસ્યાસ્પદ જ નથી, પણ એ મૂળભૂત રીતે અનૈતિક પણ છે, કારણ કે એ વ્યક્તિના મનમાં શું ચાલે છે, એની લાગણીઓ શું છે એમાં ડોક્યું કરવાનો પ્રયાસ કરે છે.
અહીં પેલો વૈજ્ઞાનિકતાવાદનો મુદ્દો આવે છે ને, કે બધું માપી શકાય.
બરાબર. એવી ખોટી માન્યતા કે માણસના સ્વભાવના દરેક પાસાને વિજ્ઞાનથી માપી શકાય અને કંટ્રોલ કરી શકાય. વ્હાઇટ કહે છે કે આ ટેસ્ટનો અસલી હેતુ ટેલેન્ટ શોધવાનો નથી.
તો શું છે
અસલી હેતુ? એવા લોકોને ઓળખી કાઢવાનો અને દૂર કરવાનો છે જેઓ બહુ ક્રિએટિવ હોય, બહુ સ્વતંત્ર મિજાજના હોય, અથવા તો જેમને સહેલાઈથી કંટ્રોલ ન કરી શકાય એવા વ્યક્તિવાદી હોય. આ ટેસ્ટ કોને ફાયદો કરાવે? જે સરેરાશ હોય, પરંપરાગત હોય, સેફ હોય. અને વાત એટલે સુધી ગઈ કે વ્હાઇટે આ ભાગના અંતે એક પરિશિષ્ટ આપ્યું, પર્સનાલિટી ટેસ્ટમાં ચીટિંગ કેવી રીતે કરવું.
ખરેખર પરીક્ષામાં ચોરી કરવાની સલાહ, બાપરે, એ બતાવે છે કે વ્હાઇટ આ મુદ્દાને કેટલો ગંભીર માનતા હતા. અને આનાથી પેલો વિરોધાભાસ પણ દેખાય છે જેની વાત કદાચ ચોથા ભાગમાં છે, સંગઠન પુરુષની કસોટી.
બરાબર. ચોથો ભાગ એ જ વિરોધાભાસની વાત કરે છે. એક તરફ બધી કંપનીઓ કહે છે કે અમને ઇનોવેશન જોઈએ, ક્રિએટિવિટી જોઈએ.
હા, એ તો બધા જ કહે છે.
પણ બીજી તરફ કંપનીનું માળખું, એની પ્રોસેસ, એનું કલ્ચર, એ બધું કોને પ્રોત્સાહન આપે છે? અનુરૂપતાને, સ્થિરતાને, પ્રિડિક્ટેબિલિટીને. વ્હાઇટ અહીં ખાસ કરીને વૈજ્ઞાનિકો અને બીજા ક્રિએટિવ પ્રોફેશનલ્સની કંપનીઓમાં જે હાલત થાય છે એની વાત કરે છે. એ કહે છે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ R&Dનું પણ જાણે સરકારી ખાતા જેવું અમલદારીકરણ થઈ ગયું છે. ટીમવર્ક પર ભાર, કમિટીથી ચાલતા નિર્ણયો, બધાની સહમતિ લેવાનો આગ્રહ, આ બધું ઘણીવાર સાચી પ્રતિભા, નવા વિચાર અને જરૂરી ઘર્ષણને મારી નાખે છે.
પણ પ્રગતિ તો એમાંથી જ થાય ને?
વ્હાઇટ એ જ કહે છે કે સાચી પ્રગતિ, મોટાભાગની શોધો એ વ્યક્તિગત મગજમાંથી, અસંમતિમાંથી અને સ્ટેટસ ક્વોને પડકારનાર એકલવીર પ્રતિભાવોમાંથી જ જન્મે છે, કમિટીની મીટિંગોમાંથી નહીં.
આ ચર્ચા તો આજે પણ ચાલુ જ છે, સ્ટાર્ટઅપ વર્સિસ મોટી કંપનીઓ. પણ આ સામાજિક નીતિશાસ્ત્રને ટેકો કોણ આપતું હતું બૌદ્ધિક રીતે? પાંચમો ભાગ છે સંગઠન વૈજ્ઞાનિક, શું એ આના વિશે છે?
હા, પાંચમા ભાગમાં વ્હાઇટ એ સમયના જે નવા નવા સામાજિક ઇજનેરો અને માનવ સંબંધોના નિષ્ણાતો ઉભરી રહ્યા હતા એમના પર નિશાન તાકે છે.
અચ્છા, હ્યુમન રિલેશન્સવાળા.
હા, આ એ લોકો હતા જે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વાપરીને ઓફિસને વધુ સુમેળ ભરી અને કાર્યક્ષમ બનાવવાનો દાવો કરતા હતા. વ્હાઇટ એમના કામને શું ગણે છે? માણસોના વર્તનને કંટ્રોલ કરવાનો અને મેન્યુપ્યુલેટ કરવાનો પ્રયાસ, જેથી કંપની માટે ઘર્ષણરહિત વાતાવરણ બને. એ આ આખા અભિગમની મૂળભૂત ધારણા પર જ સવાલ ઉઠાવે છે કે શું સંઘર્ષ હંમેશા ખરાબ છે? શું એકદમ શાંત, સુમેળવાળું ગ્રુપ જ સૌથી વધુ પ્રોડક્ટિવ હોય? વ્હાઇટ કહે છે ના, ઘણીવાર તંદુરસ્ત સંઘર્ષ, મતભેદ, તણાવ એ જ ક્રિએટિવિટી અને સારા નિર્ણયો માટે જરૂરી છે.
અહીં પણ પેલો વૈજ્ઞાનિકતાવાદ દેખાય છે કે માણસના સંબંધોને પણ મશીનની જેમ ઠીક કરી શકાય.
એટલે કે બધું જ મેનેજેબલ છે એવી માન્યતા. અને આ વિચારધારા સમાજમાં કેટલી ઊંડી ઉતરી હતી. શું તે સમયના પુસ્તકો વાર્તાઓમાં પણ આ દેખાતું હતું? છઠ્ઠો ભાગ છે કાલ્પનિક કથાઓમાં સંગઠન પુરુષ.
બરાબર.
છઠ્ઠા ભાગમાં વ્હાઇટ એ સમયની પોપ્યુલર નવલકથાઓ જોવે છે. એ તપાસે છે કે આ વાર્તાઓ સંગઠન પુરુષની ચિંતાઓ, એની મૂંઝવણો, એની વાસ્તવિકતાઓને કેવી રીતે બતાવે છે.
દાખલા તરીકે,
જેમ કે સ્લોન વિલ્સનની બહુ ફેમસ નોવેલ હતી ધ મેન ઇન ધ ગ્રે ફ્લેનલ સૂટ. વ્હાઇટ આવી કૃતિઓની ચર્ચા કરે છે અને એ નોંધે છે કે આ નવલકથાઓ મોટાભાગે વ્યક્તિ અને સિસ્ટમ વચ્ચેનો સંઘર્ષ તો બતાવે છે, પણ અંતે શું થાય છે? વાર્તાનો હીરો પેલી સિસ્ટમ સાથે એક પ્રકારનું સમાધાન કરી લે છે. થાકેલું, ઉદાસ સમાધાન. એ લડવાને બદલે ભળી જવાનો રસ્તો પસંદ કરે છે. વ્હાઇટના મતે આ સમાજમાં જે સામાજિક નીતિશાસ્ત્ર પ્રત્યેનો એક નિષ્ક્રિય સ્વીકાર હતો એ દર્શાવે છે.
અને છેલ્લે સાતમો ભાગ, નવું ઉપનગર, ઘરે સંગઠન પુરુષ. આ ભાગ તો બહુ જ જાણીતો બન્યો એના પાર્ક ફોરેસ્ટના અભ્યાસને કારણે. શું હતું એમાં?
આ ભાગ ખરેખર સમાજશાસ્ત્રીય રીતે બહુ જ સમૃદ્ધ છે. વ્હાઇટ અહીં ઇલિનોઇઝમાં શિકાગો પાસે આવેલા પાર્ક ફોરેસ્ટ નામના એક નવા પ્લાન્ડ સબર્બનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે.
પ્લાન્ડ સબર્બ કોના માટે?
ખાસ કરીને જુનિયર અને મિડી લેવલના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને એમના પરિવારો માટે. વ્હાઇટ ત્યાંની જિંદગીનું એકદમ જીવંત ચિત્ર દોરે છે. કેવી રીતે લોકો સ્થળાંતરિત થતા, બધા લગભગ એક સરખા હતા, હોમોજીનિયસ, અને જીવન અત્યંત સમુદાયલક્ષી, કમ્યુનલ અને કન્ફર્મિસ્ટ હતું.
કેમ એવું?
કારણ કે મોટાભાગના લોકો એવી નોકરીઓમાં હતા જ્યાં એમની બદલીઓ થતી રહેતી, એટલે એ લોકો ક્યાંય ઊંડા મૂળ નાખી શકતા નહોતા. એટલે નવી જગ્યાએ આવતા જ એમને ઝડપથી સોશિયલ એક્સેપ્ટન્સ અને ઇન્ટિગ્રેશન જોઈતું હતું.
અચ્છા.
આના લીધે પાર્ક ફોરેસ્ટમાં શું થયું? સતત સોશિયલાઇઝિંગ, ગ્રુપ એક્ટિવિટીમાં ભાગ લેવાનું ભારે દબાણ અને પર્સનલ પ્રાઇવસીનો લગભગ અભાવ. જાણે ઘર પણ ઓફિસનું એક્સટેન્શન હોય.
બાપરે.
હા. સહકાર, સોશિયલ હાર્મની, મતભેદ ટાળવાની વૃત્તિ, ઓફિસના આ જ મૂલ્યો ઘરમાં પણ એટલા જ મજબૂત હતા. એકદમ પેકેજ્ડ લાઈફ હતી.
આ વર્ણન તો થોડું ઘણું આજે પણ દેખાય છે, કદાચ અલગ રીતે, ગેટેડ કમ્યુનિટીઝમાં, સોસાયટીના ગ્રુપ્સમાં. તો આ બધું વિશ્લેષણ કર્યા પછી વ્હાઇટ છેલ્લે શું કહે છે? ઉપાય શું? સંગઠન સમાજમાં વ્યક્તિએ શું કરવું?
જેમ મેં પહેલાં કહ્યું ને, વ્હાઇટ કોઈ ક્રાંતિની વાત નથી કરતા. એ નથી કહેતા કે બધી કંપનીઓ બંધ કરી દો. એ સ્વીકારે છે કે મોટી સંસ્થાઓ એ આધુનિક જીવનની હકીકત છે અને જરૂરી પણ છે.
તો પછી?
પણ એ વ્યક્તિને અંદરથી પ્રતિકાર કરવા કહે છે, સભાન અને બુદ્ધિશાળી પ્રતિકાર, ઇન્ટેલિજન્ટ રેઝિસ્ટન્સ. એ કહે છે કે સંગઠન પુરુષે પહેલાં તો એ સમજવું અને સ્વીકારવું જોઈએ કે એની પોતાની વ્યક્તિગત ઓળખ અને સંસ્થાની માંગણીઓ વચ્ચે હંમેશા એક સંઘર્ષ રહેવાનો જ છે.
એમાંથી છટકી ન શકાય.
ભાગીને ક્યાં જશો? બધે ઓછે વત્તે અંશે આ જ છે. એટલે ધ્યેય ભાગી જવાનો નથી, પણ સંગઠન સામે લડવાનો છે. પણ આ લડાઈ કડવાશથી કે બળવાથી નથી કરવાની. કરવાની છે સંસ્થાના સ્વભાવને બરાબર સમજીને.
એટલે કઈ લેતે?
એટલે કે પોતાની આગવી ઓળખને પેલા સમૂહમાં ઓગાળી દેવાના દબાણ સામે ટકી રહેવું, પોતાનું પ્રાઇવેટ ઇન્ટેલેક્ચ્યુઅલ લાઈફ જાળવી રાખવું, અને જ્યારે પોતાનું મન, પોતાની બુદ્ધિ કહે ત્યારે બહુમતીને કે બધાની સહમતીને પડકારવાની હિંમત રાખવી.
આખું પુસ્તક ખરેખર બહુ વિચારવા જેવું છે. જો આપણે એમાંથી અમુક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય જે આજે પણ એટલા જ લાગુ પડતા હોય તો ક્યાં કહી શકાય?
હા, મને લાગે છે કે ચાર પાંચ મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને સૌથી અગત્યનો, સામાજિક નીતિશાસ્ત્રનો સૂક્ષ્મ પ્રભાવ. કેવી રીતે પેલું સમૂહ, ટીમવર્ક, જોડાણ જેવા સારા લાગતા શબ્દો પણ વ્યક્તિગત વિચારને દબાવી શકે છે.
આજે પણ ટીમ પ્લેયર બનવા પર કેટલો ભાર હોય છે, અને સોશિયલ મીડિયા પર પેલી લાઇક્સની દોડ.
બરાબર. એ આના જ આધુનિક રૂપો છે. બીજો મુદ્દો છે અનુરૂપતાનો અત્યાચાર. કન્ફોર્મિટીનું દબાણ એ ખાલી સામાજિક નથી, પણ બૌદ્ધિક અને નૈતિક પણ છે. સાચું ખબર હોય તોય ચૂપ રહેવું પડે.
હા, સમાજ શું કહેશે, બોસ શું વિચારશે, આ ડર ભારતમાં તો આ બહુ જોવા મળે.
ત્રીજો મુદ્દો, જે આજે ટેકનોલોજીના જમાનામાં બહુ મહત્વનો છે, વૈજ્ઞાનિક સંચાલન અને માપણીનો ભ્રમ. વ્હાઇટે પર્સનાલિટી ટેસ્ટની જે વાત કરી એ આજે ડેટા એનાલિટિક્સ, એલ્ગોરિધમથી થતી ભરતી, પરફોર્મન્સ મેટ્રિક્સ એ બધાને લાગુ પડે છે.
એટલે કે માણસના ગુણોને ખાલી આંકડામાં માપવાનો પ્રયાસ, પેલો વૈજ્ઞાનિકતાવાદ.
બરાબર. એની સામે વ્હાઇટની ચેતવણી આજે પણ એટલી જ મહત્વની છે. ચોથો મુદ્દો છે જીવનના દરેક ક્ષેત્રનું સંગઠનીકરણ. જેમ ઓફિસના મૂલ્યો ઘરમાં આવી ગયા હતા પાર્ક ફોરેસ્ટમાં,
હા, પેલું વર્ક લાઈફ બેલેન્સ ખોરવાઈ જાય છે, ઘર પણ ઓફિસ જેવું બની જાય ક્યારેક.
અને ગેટેડ કમ્યુનિટીના નિયમો, બાળકોના એડમિશનની રેસ, બધે જ એક પ્રકારની અનુરૂપતાનું દબાણ. અને પાંચમો, છેલ્લો પણ બહુ અગત્યનો સંદેશ, વ્યક્તિનો સતત સંઘર્ષ અને આંતરિક પ્રતિકારની જરૂરિયાત,
કે આ લડાઈ ચાલતી જ રહેવાની છે.
હા, વ્હાઇટ કોઈ સહેલો જવાબ નથી આપતા. એ કહે છે કે આ સંઘર્ષ રહેશે જ, અને મોટી સિસ્ટમ્સ અને સામાજિક દબાણો વચ્ચે પોતાની નૈતિકતા, પોતાના વિચારો, પોતાની ઓળખ ટકાવવા માટે સતત પ્રયત્ન કરવો પડશે. લડાઈ બહાર ઓછી, અંદર વધારે છે.
આ મુખ્ય વિચારો સાથે પુસ્તકમાં એવી ઘણી લાઇન્સ કે કોન્સેપ્ટ છે જે યાદ રહી જાય, એવા કેટલાક વિચારો જોઈએ.
ચોક્કસ. સીધા કોટ કરતા એનો ભાવ પકડીએ. એક વિચાર જે વારંવાર આવે છે એ છે કે સંસ્થા સાથે જોડાવું એ ખાલી નોકરી નથી, પણ જાણે સંગઠન જીવનના વ્રત લેવા જેવું છે. એ તમારા પર, તમારી ઓળખ પર પૂરો દાવો કરે છે.
બીજો યાદગાર વિચાર એટલે પેલું સામાજિક નીતિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો. સમૂહ જ સર્જનનો સ્ત્રોત, માણસની મુખ્ય જરૂરિયાત જોડાવાની, અને આ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ નૈતિક છે. આ ત્રણ પાયા પર બધું ઊભું છે.
અને પેલા પર્સનાલિટી ટેસ્ટ પરનો એમનો કટાક્ષ, એનો સાર એમ કહી શકાય કે આ સિસ્ટમમાં સૌથી મોટો ગુનો વ્યક્તિગત હોવું છે. જો તમે અલગ પડો, જો તમે ફિટ ન થાઓ, તો તમે શંકાસ્પદ છો, પછી ભલે તમે ગમે તેટલા કાબિલ હો. કન્ફોર્મિટી ઇઝ કી.
અને અંતે વ્હાઇટનો પોઝિટિવ મેસેજ, એમની હાકલ, સંગઠન સામે લડો પણ ગુસ્સાથી નહીં, સમજદારીથી. પોતાની નૈતિકતા અને વિચારોનો બચાવ કરો. આપેલો આંતરિક બુદ્ધિશાળી પ્રતિકાર, હતાશ થયા વગર પોતાની જગ્યા બનાવી.
આ બધા વિચારો આપણને એમ વિચારવા પ્રેરે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં, નોકરી ધંધામાં આ બધું ક્યાં જોઈએ છીએ અને શું કરી શકીએ, ખાસ કરીને આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં.
પ્રોફેશનલ લાઈફમાં જોઈએ તો આ પુસ્તક આપણને પેલું ટીમવર્કના નામે જે ગ્રુપ થિંક ચાલે છે એની સામે સવાલ ઉઠાવતા શીખવે છે. શું ખરેખર બધાએ હંમેશા સહમત થવું જ જોઈએ? શું ડિસએગ્રીમેન્ટ હંમેશા ખરાબ છે? અને એચઆરવાળા જે જાત જાતના ટેસ્ટ અને ટૂલ્સ વાપરે છે એને પણ થોડી શંકાની નજરે જોવાનું મન થાય. ક્યાંક એવું તો નથી ને કે કોઈ સારો માણસ એટલા માટે રહી જાય છે કારણ કે એ ફિટ નથી થતો?
બરાબર. અને પર્સનલ લાઈફમાં પણ જુઓ, સોશિયલ મીડિયા પર પેલું પરફેક્ટ દેખાડવાનું પ્રેશર, સમાજ જે કહે એ જ કરવું, પોતાની પસંદ નાપસંદ દબાવી દેવી કારણ કે લોકો શું કહેશે, આ બધું પેલું સામાજિક નીતિશાસ્ત્ર જ છે ને.
હા,
વ્હાઇટ આપણને યાદ કરાવે છે કે આપણી પોતાની સ્પેસ, આપણા પોતાના વિચારો, આપણી પ્રાઇવસી, એનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે.
એજ્યુકેશનમાં પણ આ કામનું છે. શું આપણે બાળકોને ખાલી માર્ક્સ લાવતા અને હરીફાઈ કરતા જ શીખવીએ છીએ, કે પછી એમને અલગ રીતે વિચારતા, સવાલ પૂછતા, પોતાનો મત રજૂ કરતા પણ શીખવીએ છીએ? કલ્પના કરો, કોઈ યુવાન નોકરી શરૂ કરે અને તરત જ પેલા કોર્પોરેટ કલ્ચરમાં ભળી જવાના દબાણમાં આવે, ત્યારે વ્હાઇટના વિચારો એને પોતાની મૌલિકતા ટકાવી રાખવામાં કદાચ મદદ કરી શકે.
ખરેખર આ પુસ્તક વાંચ્યા પછી ઘણું બધું નવેસરથી વિચારવા જેવું લાગે છે. મારા માટે એનો સૌથી મોટી શીખ એ છે કે સામાજિક નીતિશાસ્ત્ર કેટલું છુપાઈને કામ કરે છે. સહકાર, જોડાણ, સુમેળ, આ શબ્દો કેટલા પોઝિટિવ લાગે છે.
હા, કોને ખરાબ લાગે?
પણ વ્હાઇટ બતાવે છે કે કેવી રીતે આ શબ્દો વ્યક્તિગત આઝાદી અને ક્રિટિકલ થિંકિંગને દબાવવાનું હથિયાર બની શકે છે. અને પેલું પાર્ક ફોરેસ્ટનું વર્ણન ભલે 70 વર્ષ જૂનું હોય, પણ આજના શહેરી જીવન, કોમ્યુનિટી પ્રેશર અને ટ્રાન્ઝિયન્ટ લાઇફસ્ટાઇલને સમજવા માટે અદ્ભુત રીતે રેલેવન્ટ છે.
અને મારા માટે સૌથી વધુ અસર કરી ગયો એ વિચાર છે વ્હાઇટનો આંતરિક પ્રતિકારનો. આપણને ઘણીવાર એમ લાગે કે સિસ્ટમ સામે લડવું એટલે કાં તો બળવો કરવો અથવા છોડી દેવું.
હા, કાં તો આમ કાં તો તેમ.
પણ વ્હાઇટ ત્રીજો રસ્તો બતાવે છે. સિસ્ટમમાં રહીને, એની હકીકતો સમજીને, પોતાની ઈમાનદારી, પોતાની વિચારશક્તિ, પોતાના મૂલ્યો જાળવી રાખવાનો સતત પ્રયાસ કરવો. આ કદાચ વધુ અઘરો પણ વધુ પ્રેક્ટિકલ રસ્તો છે. અને હા, પેલો વૈજ્ઞાનિકતાવાદ, બધું જ માપી લેવાની, કંટ્રોલ કરવાની વૃત્તિ, એની ટીકા આજે એઆઈના જમાનામાં બહુ જ મહત્વની લાગે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.